તારીખ 8/8/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 339 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 286
પત્રનો સ્વાધ્યાય કરતા પહેલા વિજયભાઈના ત્રણ એક પ્રશ્નો આવ્યા, બે પ્રશ્નો છે, એ જરા ચર્ચી લઈએ. મુમુક્ષુ દશામાં પ્રત્યક્ષ સત્પુરુષની કૃપાથી પ્રાપ્ત થતાં બોધબીજ જ્ઞાન વડે જીવને દેહાત્મ બુદ્ધિ પર પ્રહાર પડે છે અને તેમને આજ્ઞાનું નિષ્દિન આરાધન કરવાથી દેહાધ્યાસ મોડો પડી સ્વરૂપની ધૂંધળી દ્રષ્ટિ કેળવાય છે, જે તેને જાગૃતિ અને ઉત્સાહનું કારણ બને છે. આ બરાબર છે? સત્પુરુષના પ્રત્યક્ષ યોગમાં દેહાત્મ બુદ્ધિ મોડી પડે એ જાગૃતિને કારણે જ પડે છે અને જાગૃતિ રહે છે એનાથી. એ બરાબર છે. હવે દેહાતીત અવસ્થા એટલે કે સંપૂર્ણ અબંધ અવસ્થા તો કેવળ જ્ઞાન પહેલાં સંભવિત નથી, તો પછી એનો અર્થ એ જ થયો કે કેવળ જ્ઞાન થતાં સુધી દેહાધ્યાસ વિદ્યમાન રહે છે અને તેની ડાયરેક્ટ લિંક જ્ઞાન દશા સાથે છે કે નથી? દેહાધ્યાસ આત્મજ્ઞાન થતાં નાશ પામે છે. અધ્યાસ એટલે ભ્રાંતિ. દેહ તે હું એવી જે ભ્રાંતિ છે, એવો જે કોન્સેપ્ટ છે એને દેહાધ્યાસ છે, એ આત્મજ્ઞાન થતાં નાશ પામે અને એ આત્મજ્ઞાનની દશાને દેહાતીત દશા કહેવાય છે. જ્ઞાનીને દેહાતીત દશા હોય છે એમ કહેવાય છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં જ્ઞાની લીધા છે, સર્વજ્ઞ નથી, તે જ્ઞાનીના ચરણમાં વંદન હો અગ્નિ. એટલે આત્મજ્ઞાન થતાં દેહાત્મ બુદ્ધિ અથવા દેહાધ્યાસ બંને એક જ છે, એનો નાશ થઈ જાય છે અને હું આત્મા છું એવી આત્મામાં આત્મબુદ્ધિ ચાલુ થઈ જાય છે. સ્વપ્નમાં પણ દેહ તે હું એવો ભાવ આવતો નથી. જાગૃત અવસ્થામાં તો ન આવે, પણ સ્વપ્નમાં પણ હું દેહ તે હું એવો ભાવ ન આવે એવી જ્ઞાન દશા હોય છે. સંપૂર્ણ અબંધ અવસ્થા ભલે કેવળ જ્ઞાન પહેલાં નથી, પણ દેહાતીત દશા તો ચોથા ગુણસ્થાનથી શરૂઆત થાય છે અને ત્યાં દેહથી હું એવો ભાવ રહેતો નથી, એવું પરિણામ જ નથી રહેતો. બીજું, ચાલતા પરિણામો અને ચાલતા પરિણામોનું અવલોકન આ બંને અલગ અલગ ક્રિયાઓ નથી, એટલે ચાલતા પરિણામમાં બંને છે. એ જ્ઞાન ક્રિયા જે અવલોકન કરે છે અને એ સિવાય રાગાદી ભાવો, બીજા ભાવો, જ્ઞાન સિવાયના બીજા ભાવો, એ બધા ચાલતા પરિણામો છે. એનું ચાલુ હોય ત્યારે જ એનું અવલોકન થવું, એટલે એના ઉપર ઉપયોગ જવો, એના અનુભવને જાણવો, ચાલતા પરિણામોના અનુભવને જાણવો, અનુભવને અનુભવથી સમજવો, અનુભવને વિચારથી સમજવો એમ નહીં અનુભવ થઈ ગયા પછી, પણ અનુભવને અનુભવથી સમજવો, એ રીતે બે અલગ અલગ ક્રિયાઓ છે. વિવેકપૂર્વક ભેદ જ્ઞાનને એપ્લાય કરતા અવલોકનવાળી ક્રિયાનો જ હું કરતા પરિણામોના અકર્તાપણાનો અહેસાસ ઓટોમેટિક થાય છે. વળી પરિણામો અવિરત બદલતા રહે છે, પણ અવલોકન કરવાવાળો હું એક જ રહે છે આ એસેસમેન્ટ બરાબર છે. એમાં શું છે કે વેદનાને લાગુ કરતા આત્મામાં આત્મબુદ્ધિનો એક પ્રયત્ન અથવા પુરુષાર્થ હોય છે વેદનાને વચ્ચે, અને એમાંથી અકર્તાપણું જન્મે છે, પ્રાપ્ત થાય છે. અને એ અકર્તાપણું પ્રાપ્ત થાય ત્યારે જ્ઞાન દશા છે. કેમ કે સ્વરૂપ છે એ ધ્રુવ છે, અને સ્વરૂપમાં હું પણ આવ્યું એટલે પરિણામોમાં હું પણ હતું એ ઉઠી ગયું અથવા બંધ થઈ ગયું એમ બને છે. એટલે પરિણામ બદલતા રહે છે, પોતે તેનો તે જાણવાવાળો એમને એમ રહી જાય છે, એ પ્રકારનો અનુભવ રહે છે. એસેસમેન્ટ નહીં પણ અનુભવ જ રહે છે જ્ઞાન દશામાં. તો સુભાગભાઈ ઉપરનો આ પત્ર છે, 331 પત્ર સુભાગભાઈ ઉપરનો છે. વિતરાગપણે અત્યંત વિનયપણે પ્રણામ, તેના ઉપર પત્રના મથાળે ઓમકાર લખેલો છે. પછી ઓમકાર એટલે દિવ્ય ધ્વનિ, ઓમકારનો અર્થ થાય છે દિવ્ય ધ્વનિ. ઓમકાર એક અક્ષર અથવા શબ્દ હોવાથી વાચક છે, અને એનું વાચ્ય શુદ્ધ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ એવો આત્મા છે. એનું વાચ્ય શું છે? પોતાનું આત્મ સ્વરૂપ. એ રીતે ઓમકારને બે રીતે સમજવામાં આવે છે. વિતરાગપણે અત્યંત વિનયપણે પ્રણામ કર્યા છે, પણ વિતરાગ ભાવમાં રહીને પ્રણામ કર્યા છે. 25મા વર્ષનો પત્ર છે. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગ અને પ્રકાર, એ પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલપ વર્તે છે ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. શું કહે છે કે સંસારના જે પ્રસંગો છે એ સારા લાગે. ચાલો, અમારે ત્યાં દીકરાના લગ્ન આવ્યા, દીકરીના લગ્ન આવ્યા, મકાનનું વાસ્તુ લઈએ, સંસારના પ્રસંગો છે બધા. અત્યારે જન્મદિવસ આવે એટલે બર્થડેની પાર્ટીને ઘણું અત્યારે તો કેટલું છે આવું બધું. એ પ્રસંગો જ્યાં સુધી જીવને સારા લાગે છે, વાલક વર્તે છે એટલે ગમે છે, રૂચે છે, એ ગમે તે પ્રકાર હોય પછી પ્રસંગ, ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવ છે. એ પોતાનું સ્વરૂપ ભાષ્યમાન ન થાય, જ્ઞાનમાં ભાસે નહીં. આત્માનું સ્વરૂપ જેવા સિદ્ધ પરમાત્મા છે એવું સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છે આત્મા, એવું લાગવા માંડે એને ભાષ્યું કહેવાય. જેમ અત્યારે હું મનુષ્ય છું એમ લાગે છે, હું પુરુષ છું એવું લાગે છે, પછી મનુષ્યમાં સ્ત્રી હોય એને હું સ્ત્રી છું એવું લાગે છે, ફીલ થાય છે ને. એમ જ્યારે સ્વરૂપ ભાષ્યમાન થાય ત્યારે હું સાક્ષાત સિદ્ધ પદ છું, સિદ્ધ સ્વરૂપ છું એમ લાગવા માંડે. એટલે જેટલા મિસકોન્સેપ્ટ છે, હું ફલાણો ફલાણો ફલાણો, સંસારના બધા સંબંધો એ નિશ્ચય બદલાઈ જાય. બાપ દીકરા, પતિ પત્ની, ભાઈ બહેન, બધા મામા ભાણે કાકા ભત્રીજા જેટલા સંબંધ છે, જે બધી નિર્ણયોની થપ્પીઓ મારેલી છે, આનો આ ને આનો આ ને આનો આ ને આનો આ, એ આખો નિશ્ચય બદલાઈ જાય છે. હું શુદ્ધ સિદ્ધ સ્વરૂપે આત્મા છું, બાકી કાંઈ નથી. લોકો ગમે તે રીતે વ્યવહાર કરે, એક વ્યવહાર છે, એક સંસારનું નાટક છે, એનો રોલ ગમે રીતે ભજવાય, હું જે છું એ છું, એ તો ફરક પડી જાય છે. સ્વરૂપ ભાષે ત્યારે, હવે એ સ્વરૂપ ક્યારે ભાષે કે સંસારી પ્રસંગમાં ઉદાસીનતા હોય ત્યારે ભાષે. જ્યાં સુધી વાલપ લાગે, સારું લાગે, મીઠું લાગે, રુચિકર લાગે, ગમતું હોય એવું હોય, ત્યાં સુધી ઉદાસીનતાનો અભાવ છે. શું છે? ઉદાસીનતાનો અભાવ છે. એટલે ઉદાસીનતા ન હોય ત્યાં સુધી ઉપેક્ષા ન હોય, ઉદાસીનતા ન હોય ત્યાં સુધી ઉપેક્ષા ન હોય, અને ઉપેક્ષા ન હોય ત્યાં સુધી અપેક્ષા હોય. આમ લિંક આવી રીતે લાગે છે. ઉપેક્ષા ને અપેક્ષા પરસ્પર વિરુદ્ધ છે, એક હોય તો બીજું ન હોય. જ્યાં અપેક્ષા છે ત્યાં ઉપેક્ષા નથી અને ઉદાસીનતા નથી. જ્યાં ઉપેક્ષા ને ઉદાસીનતા છે ત્યાં અપેક્ષા નથી. અને આ જે ઉદાસીનતાનો અભાવ અથવા અપેક્ષા વૃત્તિ, એ જીવને જીવ પ્રત્યે પોતા પ્રત્યે વળવામાં એક બહુ મોટો અવરોધ છે. પોતા બાજુ વળવામાં આડું આવે એમ કહેવું છે, અવરોધ છે બહુ મોટો. એટલે જ્યાં સુધી ઉદાસીનતા ન હોય ત્યાં સુધી વાલપ એટલે અપેક્ષા હોય ગમે. ઉપેક્ષામાં અણગમો નથી, દ્વેષ નથી, પણ ઉપેક્ષા વૃત્તિ છે. મારું નથી ને તમારું નથી ને કાંઈ નથી, જે છે એ છે, મારે કાંઈ લેવા દેવા. જ્યાં સુધી આવી પરિસ્થિતિ છે ત્યાં સુધી સ્વરૂપ ભાષ્યમાન થતું નથી. કેમ કે એ વાલપ છે એનો અર્થ કે ત્યાં હજી કાંઈક સુખ બુદ્ધિ છે. શું છે? અપેક્ષા શું કરવા થાય છે? સુખ મેળવવા માટે થાય છે. હવે સુખ ત્યાં છે નહીં એટલે એ ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાષે. સુખ નહીં હોવાને કારણે ભ્રાંતિગત પણ એ સુખ પણ ઉભા થશે, ખરેખર સુખ નથી ત્યાં. કેમ કે જો સુખ મળતું હોય તો શુક્ર હજી છોડી દે, પણ સુખ છે એ વાત નથી. બુદ્ધિમાન માણસો પણ સુખ દુઃખના વિષયમાં ભૂલા છે, એની ચર્ચા આપણે થોડીક સવારની સ્વાધ્યાયમાં ચાલી હતી. હજી એમાં એક પણ સજ્જડ આર્ગ્યુમેન્ટ છે કે આપણને કોઈ રોગ ન મટે ઈલાજ કરવા છતાં તો આપણે ઈલાજ બદલીએ છીએ કે નહીં? ભલે સાધારણ રોગ હોય, ઉધરસ જેવો, પણ 15 દિવસ ન મટી, મહિને ન મટી, 1.5 મહિને ન મટી, પછી ઈલાજ પછી 2-4-5 એના 36 ઈલાજ આવે, માંથી જે પાછા કરી નાખ્યા એ કરી નાખ્યા. એ વખતે આપણે ભલે ન મટે, આપણે જે દવા કરતા હોય એ કર્યા જ કરો એવું આપણે નથી કરતા. ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં જઈએ, કોઈ ડીપ ઇન્વેસ્ટિગેશન કરાવો, દવા બદલો, અને એકને એક ડાક્ટરની 2-4 દવા બદલ્યા પછી ન મટે તો ડાક્ટર બદલો, ત્યાં સુધી આપણે બુદ્ધિ લગાવીએ છીએ. અહીંયા જ્યાંથી સુખ નથી મળતું એમ સમજાય છે, છતાં તેને તે વાત ચાલુ રહીએ છીએ, એ બુદ્ધિમાની કેટલી. જો ખરેખર જીવ વિચારવાનો હોય કે બુદ્ધિમાન હોય તો ખરેખર સુખ શું છે અને એ કેવી રીતે પ્રાપ્ત થાય તે વિષયમાં ઊંડો ઉતરે વિના રહીએ. જૈન તત્વજ્ઞાનની અંદર ગમે તે સંપ્રદાયમાંથી આવેલા માણસને રસ પડે છે એનું મુખ્ય કારણ આ છે કે માણસ ગમે ત્યાંથી આવે એને સુખ જોઈએ છે, અને જ્યારે એને ખબર પડે કે સુખ સંબંધીનું વિજ્ઞાન અહીંયા વૈજ્ઞાનિક રીતે આ પ્રોબ્લેમ વિચારવામાં આવ્યો છે અને સોલ્વ કરવામાં આવ્યો છે તો ગમે એને રસ પડે, એમાં સંપ્રદાયનો ક્યાં સવાલ ઊભો થાય છે. એટલા માટે જોવામાં આવે છે કે જૈન સંપ્રદાયમાં અનેક સંપ્રદાયોના જીવો આવી અને પ્રગતિ કરી ગયા છે. હું તો ઐતિહાસિક પુરાવો ભગવાન ગૌતમ ગણધર સ્વામી એની મતમાંથી આવ્યા, કેમ કે સુખ દુઃખનો સમસ્યા તો જગતના બધા જ પ્રાણીને છે, કોને નથી. હવે જ્યારે એમ ખબર પડે કે ખરેખર આ સમસ્યાનો અહીંયા સમાધાન છે તો કોઈને પણ રસ પડ્યા વિના રહીએ નહીં. એમાં કઈ નાત જાત છે કે કોઈ ગરીબ છે કે અમીર છે એ કાંઈ પ્રશ્ન રહેતો નથી. પ્રોબ્લેમ બધાનો કોમન પ્રોબ્લેમ છે, આખી માનવ જાતનો કોમન પ્રોબ્લેમ છે, અને એનું વિજ્ઞાન ક્યાંય નથી. આ એક જ જગ્યાએ છે. જો માણસને ખબર પડે તો એને એમાં ઊંડા ઉતરવાનું મન થયા વિના. ત્યારે આત્મા જે સુખ સમુદ્ર છે એ કેમ દેખાતો નથી કે ભ્રાંતિથી બીજે સુખ દેખાય છે માટે. હવે એ વિષયમાં સમજીને ઉદાસીન થાય તો એને આત્મા સુખ સ્વરૂપ છે એવું ભાષ્યમાન થવાનો અવકાશ ઉત્પન્ન થાય છે. ત્યાં સુધી અવકાશ નથી થતો એમ કહેવા માગે છે. ફરીને જો ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાષે છે એવા સંસારી પ્રસંગને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલક વર્તે છે ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. સ્વરૂપ સ્વરૂપ નહીં ભાષે, જ્ઞાનમાં નહીં આવે. જ્ઞાનને આવરણ રહેશે, સ્વરૂપ જોવા માટે એક પડદો આડો આવશે, સ્વરૂપ નહીં દેખાય. એ પડદો કયો છે કે સંસારની પ્રસંગને વસ્તુની અંદર સુખ બુદ્ધિનો પડદો છે. એટલે આત્મા સુખનો સમુદ્ર છે એ જોવાની પરિસ્થિતિ રહેતી જ નહીં એમ છે. અમારે એક વકીલ સાહેબ આવતા હતા સ્વાધ્યાયમાં, ઘણા વર્ષ પહેલાની વાત, સ્વાધ્યાય શરૂ કર્યો ત્યારની વાત, ઘરેથી ઘરે સ્વાધ્યાય કરતા હતા બે ચાર જણા. અમે એક વકીલ સાહેબ આવતા હતા એ તો ભાઈ શું શું ભાઈ આ બધું શાસ્ત્રમાં આવે છે કે આત્મા સુખનો સાગર છે ને અનંત અનંત બેહદ અસીમ સુખ ભરેલું છે, અનંત સુખ ભરેલું, પણ આ તો છાંટો નથી દેખાતો, એનું કરવું હું. અવડો મોટો સમુદ્ર હોય અને એક છાંટો ન દેખાય, આ તે કેવી વાત છે. અચ્છા આપણે આત્મા થઈને જ આ રીતે વાત કરીએ છીએ, વાત તો સાચી છે, નથી દેખાતો એ વાત સાચી છે, પણ આપણે મોઢું ફેરવીને ઊભા છીએ. સમુદ્રના કિનારે પીઠ દઈને ઊભા રહીએ સમુદ્રને તો સમુદ્ર કેટલો, સમુદ્રનું પાણી કેટલું દેખાય, એક ટીપું ન દેખાય, કેમ કે ઉલટી દિશામાં મોઢું રાખીને ઊભા છીએ આપણે. આ એવી જ વાત છે, બીજું કાંઈ નહીં. એમ ભ્રાંતિગતપણે સુખ જ્યાં સુધી સાચું સુખ મનાયું છે, જે ભ્રાંતિગત સુખ, મનાયું છે સાચું સુખ, ત્યાં સુધી આત્માનું સુખ આત્મામાં જોવા નહીં મળે. અનુભવની વાત તો પછી છે, હજી તો એને ભાષ્યમાન થવાની વાત છે. અને ત્યાં સુધી બે પદ લીધા છે અહીંયા, એક તો ભાવભાષણની વાત લીધી છે, સત્સંગનું મહાત્મ પણ તથારૂપણે ભાષ્યમાન થવું અસંભવ છે. અને ત્યાં સુધી જ્યાં સુધી સુખ બુદ્ધિ છે ત્યાં સુધી સત્સંગ જે આત્મસુખનું સાધન છે, સાધ્ય છે, એની કિંમતને એ ભાષ્યમાન પણ નહીં થાય, અને એનું સાધન છે એનું પણ મૂલ્યાંકન નહીં થાય. પછી એ સાધનની ટોપ પ્રાયોરિટી નહીં રહે. કેમ કે એનું જે મહિમા અથવા એનું જે મહાત્મ છે એ તથારૂપ એટલે જેવું આવવું જોઈએ એવું આવ્યું નથી. આ એક પ્રશ્ન મુમુક્ષુની ભૂમિકામાં વિશેષપણે વિચારણીય છે. સત્સંગનું મહાત્મ આવું છે, સ્વરૂપ તો પછી ભાષ્યમાન થશે, પણ પેલું સત્સંગનું જ મહાત્મ ન આવ્યું હોય તો સ્વરૂપનું મહાત્મા આવવાનો તો પ્રશ્ન જ નથી, કેમ કે ભાષે જ નહીં. ત્યારે હવે એ પ્રશ્ન થાય કે સત્સંગનું મહાત્મ છે એ ક્યારે આવે છે, કેવી રીતે આવે છે, અને એને એ મહાત્મા આવવાની મુમુક્ષુની ભૂમિકામાં કયા કયા સ્ટેજે કેવી કેવી ડિગ્રી છે. આટલું લંબાણથી આ વિષયને વિચારીને સમજવો ઘટે. તો પહેલાં તો જે ઓઘે ઓઘે સત્સંગમાં આવે છે એને તો કાંઈ સત્સંગનું મહાત્મ હોતું નથી. ઓઘે ઓઘે આવે એને સત્સંગનું મહાત્મ હોતું નથી. ઠીક છે, કોઈ ટાઈમ પાસિંગ ફેક્ટર બનાવી દે છે, કોઈ કર્ણેન્દ્રિયનો વિષય બનાવે છે, કોઈ બહુ સારું બોલે છે, બહુ સારું વાત આવે છે, મને આપણને તો ગમે છે એટલે જઈએ છીએ, પણ કોને ગમે છે? તારા રાગને રૂચે છે કે તારા જ્ઞાનને રૂચે છે? જ્ઞાન એટલે આત્મા. એવી રીતે કોઈને સહેજે નિવૃત્તિ હોય છે કે બીજે જવું એના કરતાં અહીંયા જવું ઠીક છે, એમ ઓઘે ઓઘે અનેક કારણોસર સત્સંગમાં ઉપસ્થિત રહેવાની પ્રક્રિયા હોય છે. શરૂઆત જે મહાત્માની શરૂઆત થાય છે એ એવી રીતે થાય છે કે જો જીવ સંસારમાં મૂંઝાયેલો હોય, અને મૂંઝાયેલો તો હોય જ છે ક્યાંક ને ક્યાંક, એ મૂંઝવણ દૂર કરવા માટે સત્સંગની અંદર એની મૂંઝવણ દૂર થવાનું કારણ બનતું હોય. મને તો આ મૂંઝવણ છે એનું શું કરવું, તો કે આમ થાય, બૌદ્ધિક સ્તરે એનું સમાધાન થાય ત્યારે એ જીવ હળવો થાય છે. આ જગતમાં દુઃખના જે અનેક પ્રકારો છે એમાં સર્વાધિક દુઃખ ટેન્શનનું છે. એનું ટેન્શનનું છે, કેમ કે ટેન્શનવાળો આમ લોકો મૃત્યુના દુઃખને વધારે દુઃખ ગણે છે, પણ ટેન્શનવાળો તો મૃત્યુને પસંદ કરે છે. ટેન્શનમાં આવેલા ઝેર પીએ છે, સળગે છે, અગાસીમાંથી પડતું મૂકે, ટ્રેન નીચે આવી જાય, બધું કરે છે, પાણીમાં પણ જંપ લાવે. એ ટેન્શનની કોઈ દવા નથી, જેમ સુખની દવા નથી એમ દુઃખરૂપ જે ટેન્શન છે એની દવા નથી. પણ હોય તો બેની હારે જ હોય. એ સર્વ પ્રકારની મૂંઝવણ તણાવ ટેન્શન મટાડવાનું સમાધાન
વિતરાગ દર્શનને વિશે છે. આત્મા સ્વરૂપે કરીને સર્વાંગ સમાધાન સ્વરૂપ છે. કેવો? સર્વાંગ સમાધાન સ્વરૂપ. એટલે જેને આત્મજ્ઞાન થાય છે એને સર્વાંગ સમાધાન વર્તે છે. એને કોઈ મૂંઝવણ નથી હોતી, એને ટેન્શન હોતું નથી. ગમે એવી પરિસ્થિતિ આકાશ પાતાળ એક થઈ જાય નહીં. નરકમાં પણ અંતર સુખરસ ઘટાઘટી છે, એથી વધારે ક્યાંય નથી. એટલે આત્મજ્ઞાની પાસેથી કોઈ પણ મૂંઝાયેલા સંસારી જીવને સમાધાન મળવાની પરિસ્થિતિ છે, સિવાય બીજી ક્યાંય નથી. અને એવી રીતે કોઈ મૂંઝાયેલો જીવ હોય, અતિ ટેન્શનમાં હોય, શું અને એને બૌદ્ધિક સ્તરે પણ જો સમાધાન થાય ને તો હળવો થઈ જાય છે. અને ત્યારે એને એમ થાય છે કે આ સત્સંગ કરવો જોઈએ. અહીંથી શરૂઆત થાય છે. એનો દાખલો ગાંધીજી. ગાંધીજી એક આ દેશને અતિ બુદ્ધિશાળી વ્યક્તિ થઈ ગઈ, એમાં બે મત તો નથી. વગર લડે બ્રિટિશરોને અહીંથી રવાના કર્યા અને દેશને આઝાદી અપાવી. એટલે બુદ્ધિ વગર તો કાંઈ કામ થાય નહીં. એ જમાનાના 12 એટલો થયેલા હતા, તો લંડનમાં વરિષ્ઠ થઈને આવ્યા હતા. એ તો એ પણ મૂંઝાતા હતા અને કૃપાળુદેવને પત્ર લખતા હતા, પોતાની મૂંઝવણ ઓછી કરતા હતા. મારી દ્રષ્ટિએ એટલા બધા બુદ્ધિશાળી ન લાગ્યા. નહીં તો છોડે નહીં એવા મહાત્મા મળે. એને છોડે કોઈ? હે, વળગી જ જાય ને. અત્યારે કૃપાળુદેવ હોય તો હે, કલ્પના કરો જોઈએ. અને એમને તો 27મા વર્ષે 27 પ્રશ્નો લખ્યા છે. પ્રશ્નો તો 38 છે, પેટા પ્રશ્નો ગણીએ તો. અને એનું કેટલું સરસ સમાધાન આપ્યું છે. એ સિવાય પણ એ ડર્બનની અંદર હતા અને ખ્રિશ્ચિયન થઈ જવાની પરિસ્થિતિમાં હતા ત્યારે પણ એમને બચાવ્યા છે. એમને જો બુદ્ધિશાળી માણસ હોય તો વળગી પડે, છોડે નહીં. પણ શું છે, જ્યાં જ્યાં સમાધાન કરવાનું હતું ત્યાં ત્યાં સમાધાન લીધું, ન લીધું ને પાછા બીજે જંપ લાગ્યો. જે રાજકીય પ્રવૃત્તિમાં પડી ગયા એમાં જે ખરેખરો તક મળી હતી, તક ચૂકી ગયા. નહીં તો શાશ્વત આત્મકલ્યાણ થવાની એક તક હતી, શું એ ચૂકી ગયા. આપણે તો બીજું પોઈન્ટ છે કે જો બુદ્ધિશાળી માણસ હોય, સુખ દુઃખનું પ્રયોજન બધાને છે અને પ્રયોજનની પકડ સારી એવી હોય તો સમાધાન થાય એના ઉપરથી પછી ઊંડો ઉતરવા માંગે કે હવે આ બૌદ્ધિક સ્તરે સમાધાન થયું છે પણ કાંઈ સુખનો અનુભવ નથી થતો, આ તો દુઃખ થોડું ઓછું થયું છે. વિશ્વાસ આવે છે ત્યારે એને સમાધાન જે કરાવી આપે છે એના ઉપર વિશ્વાસ બેસે છે. ત્યારથી એને એનું મહત્તા સમજાવી, સત્સંગની મહત્તા સમજાવવાની સમજવાની શરૂઆત થાય છે. પછી જેમ જેમ એ સત્સંગની અંદર સમજે છે એ વાતને પોતે લાગુ કરે છે, એપ્લાય કરે છે, અને એની અંદર એને કહેનારનો અનુભવ સમજાય છે. વાહ, તું કહે છે એવો જ મને અનુભવ થાય છે હવે. ત્યારે એને સત્સંગનો મહાત્મા વધારે આવે છે. પહેલાં વિચારથી આવે છે, પછી અનુભવથી આવે છે. અને મુમુક્ષુતાના જે બધા એક એક સ્ટેજ અનુભવના છે એ જેમ જેમ ઉપર ઉપરના સ્ટેજે આવે તેમ તેમ તેને સત્સંગનું મહાત્મા વધુ ને વધુ સમજાતું જાય. અને જે સત્સંગના ફળમાં જ્ઞાન દશા આવે એ જ્ઞાનીઓને સત્સંગનું કેટલું મહાત્મા હોય છે એ તો કૃપાળુદેવના એક એક પત્ર બોલે છે. જ્ઞાનીઓને સત્સંગનું કેટલું મહત્વ છે જ્ઞાનીઓ જ નહીં, મુનિઓ સત્સંગ કરે છે. જેઓ ઘર સંસાર છોડીને જંગલમાં ગયા એ પણ બીજા મુનિઓના સત્સંગ મારીએ છે. કોઈ અપવાદ બાદ કરતા, જિનકલ્પી મુનિનો કોઈ અપવાદ બાદ કરતા. કેમ, શા માટે એમ છે કે અંદર જે ઉપયોગ રહેવાનો કાળ છે એ બહુ અલ્પ છે. એમાં ચોથા ગુણસ્થાન તો 5 સેકન્ડથી ઓછો છે, ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ છે, એમાં 5 સેકન્ડથી ઓછો. તો ઉપયોગ તો બહાર જવાનો, જ્ઞાની હોય કે મુનિ હોય. તો એ વિવેક કરે છે જ્ઞાની કે મારે ઉપયોગને ક્યાં લગાવવો જોઈએ. નેત્ર ઉદયમાં લાગ્યા વગર રહેવાનું નથી, બહાર ગયો એટલે ઉદયમાં લાગવાનો છે. એ ઉદયમાં ન લાગે અને અનુદય પરિણામે રહેવા માટે સત્સંગ મોટામાં મોટું સાધન છે. એટલે વિવેક કરે છે, એની જરૂરિયાત સમજાય છે અને સત્સંગની રુચિ રહે છે. છેલ્લો પેરેગ્રાફ છે, 93 છેલ્લો પેરેગ્રાફ. સર્વ પ્રકારની ઉપાધિ આદિ વ્યાધિથી મુક્તપણે વર્તતા હોય છે. જ્ઞાન દશામાં મુક્તપણે વર્તે છે. આદિ વ્યાધિ ઉપાધિ તોડતી નથી, એમને ભિન્ન પડી ગયા છે. તો પણ સત્સંગની વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. આટલું સત્સંગનું મહાત્મા પોતાને છે કે અમે તો, અમને તો સત્સંગ પ્રત્યે ભક્તિ છે, બહુમાન છે, એ અમારી મટે નહીં. નહીતર અમે શું કમ્પેરિઝન કર્યું છે અમે કે આદિવ્યાધિ ઉપાધિ પણ એક સંયોગ છે અને સત્સંગ પણ એક બાહ્ય સંયોગ છે. શું બીજા સંયોગથી અમે ભિન્ન છીએ? સત્સંગનો મહાત્મા તો અમને, એની ભક્તિ એ અમને મટે એવું દેખાતું નથી. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું કેવા શબ્દો વાપર્યા છે? સત્સંગ સર્વોત્તમ છે, અપૂર્વ છે. એવું અપૂર્વપણું અહોરાત્ર, રાત ને દિવસ એમ અમને વૈશા કરે છે, વસે છે અમારા પરિણામમાં. એ વસેલું છે, જાતું નથી, ખસતું નથી. વૈશું છે એટલે ખસ્યું નથી એમ કે છે. કેટલામાં વર્ષે? 27મા વર્ષે. સરસ પેરેગ્રાફ છે. તથાપિ ઉદય જોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે એટલે મન મેળાપી સત્સંગ જોઈએ, યથાર્થ સત્સંગ બહારમાં પ્રાપ્ત નથી, અંતરાય વર્તે છે. ઘણું કરીને કોઈ વાતનો ખેદ અમારા આત્માને વિશે ઉત્પન્ન થતો નથી, તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર ઘણું કરીને વર્ચા કરે છે. જ્ઞાન દશામાં યથાર્થ સત્સંગ નથી તો એનો ખેદ રહે છે. આ મેળવવા જેવો વિષય છે પોતાના પરિણામ અનુસાર. સર્વભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીતાદિ પ્રસંગો અજાણ્યા જેવા લાગે છે, સાવ પારકા પરના લાગે છે, ઉદાસીન છે એના પ્રત્યે, અરમણીય એટલે જરાય સુંદર સારા નથી લાગતા, અમોહકર જરાય એના પ્રત્યે મોહ થતો નથી, આકર્ષણ થતું નથી, અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે. ક્યાંય જગતમાં અમને શરીરને ઠામ જવાનું સ્થાન દેખાતું નથી. માત્ર જ્ઞાની પુરુષો એની સામે આવે, બધું 12મી જ વાત લીધી છે. માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો, જો કેવા મુમુક્ષુ, મુમુક્ષુનો સત્સંગ જ્ઞાની નહીં પણ હોય છે એમ કે છે. પણ પાત્ર જીવો સુપાત્ર જીવો કે માર્ગાનુસારી પુરુષો, તેનો સત્સંગ તેમણે જાણીતો કેવો, ઓલો અજાણ્યો તો કે જાણીતો, હું ઓલા પારકા તો કે પોતાના, હું ઓલા અરુચિકર તો કે પ્રીતિકર, હું અરમણીય તો કે સુંદર સત્સંગ સુંદર ભાષા ને આકર્ષણ કરનાર ઓલો અમોહ કરો તો કે આમને સત્સંગનો મોહ થાય છે આકર્ષણ થાય છે સત્સંગનું આકર્ષણ રહે છે અને રસ સ્વરૂપ ભાષે છે અમને સત્સંગમાં રસ મળે એમ હોવાથી અમારું મન ઘણું કરીને સર્વ અન્ય જગ્યાએ અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું ક્યાંય પ્રતિબદ્ધ ક્યાંય બંધાતું નથી અમારું મન એ તમ જેવા માર્ગે છામાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે છે તેને માર્ગની ઈચ્છા થઈ છે મોક્ષાર્થી થયો છે ત્યાં અમારું મન ફરે પાત્ર જીવ છે એનું મન ફરે એવું છે એમ છે એ પાત્ર જીવની પાત્રતા જોઈને જ્ઞાનીનો આત્મા પણ કોળી ઉઠે જે ફૂલ ખીલે ને એમ એ ખીલી ઉઠે તો ગુરુદેવને સાંભળતા હતા એવું બધી નજરે જોઈ લેવા એવું સત્સંગનો મહાત્મ જે છે એ જ્ઞાન દશામાં વિશેષ પ્રકારે હોય છે અને મુમુક્ષુ દશામાં પણ જેમ જેમ મુમુક્ષુતા વર્ધમાન થાય તેમ તેમ સત્સંગનું મહાત્મ વિશેષપણે આનંદ થાય કોને ન આવે કે જેને બહારમાં તીવ્ર સુખ બુદ્ધિ હોય બહારના પદાર્થોને પ્રસંગોમાં બહુ વાલક વર્તતી હોય મીઠાશ વર્તતી હોય એને સત્સંગની વાલપ નહીં આવે એનું એને મહાત્મા નહીં જોઈએ જ્યાં સુધી તે સંસારગત વાલક સંસારમાં થયેલી ગયેલી વાલક અસંસારગત વાલકને પ્રાપ્ત ન થાય એટલે જ્યાં સુધી એને મુક્તિ મુકુમ છૂટવાની પ્રિયતાને રુચિ ન થાય મોક્ષની રુચિ ન થાય એની જરૂરિયાત ન લાગે ત્યાં સુધી ખચિત કરી અપ્રમતપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે અને શું કહે છે કોઈ જીવ એમ પ્રશ્ન કરે કે અમને તો સંસારને વાલ પછી ચાલે છે અને અમને સત્સંગ એટલું મહાત્મ નથી એ વાત પણ કબૂલ કરીએ છીએ બરાબર આત્મસ્વરૂપ ભાષું હોય તો બહુ દૂર આગળની વાત છે હવે અમારે કરવું શું સમજ બરાબર કામ કરે છે કે આ પરિણમન છે યોગ્યતા છે બરાબર નથી અમને આપણા પરિણામોમાં જે યોગ્યતા છે બરાબર નથી ખ્યાલ આવે છે અને ખ્યાલ આવે છે એટલે એ સમજણ કંઈક રસ્તો કરવા માગે છે કે કરવું શું ત્યારે એવા એક પ્રશ્નનો ઉત્તર અહીંયા કૃપાળુ દેવ આ વચના વ્રતમાં આપે છે કે જ્યાં સુધી એ સંસારગત વાલભ અસંસારગત વાલભને પ્રાપ્ત ન થાય એવી દશા ન આવે ત્યાં સુધી ખચિત કરીને એટલે ચોક્કસપણે શું ખચિત એટલે અવશ્ય ચોક્કસ પકડ કરીને શું અપ્રમતપણે એટલે ઢીલો પીડ્યા વિના શિથિલતા લાવ્યા વિના વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે એ સંબંધીનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ વારંવાર કરવો જોઈએ એને લગતો પુરુષાર્થ કરવો જોઈએ એને લગતો એટલે શું કે જેને જેવી યોગ્યતા હોય અને જેને જે વાત લાગુ પડતી હોય તેને તે પ્રકારનો પુરુષાર્થ કરવો યોગ્ય છે એમ છે અસંસાર હા સંસાર એટલે સંસાર ને અસંસાર એટલે મોક્ષ પ્રથમ તો મોક્ષની રુચિ થવી જોઈએ મુક્ત થવાની રુચિને જરૂરિયાત ન લાગે તો સંસારગત વાલભ છે એ તો જેમ જેમ જીવને ઉદય આવતા જાય તેમ તેમ દ્રઢ કરતો જાય જેમ જેમ ઉદય આવતા જાય તેમ તેમ દ્રઢ કરતો જ જાય આ પરિસ્થિતિ હોય છે એ સ્થિતિ ના આવે, મોક્ષાર્થીપણું ન આવે ત્યાં સુધી એને પુરુષાર્થ કરવો જોઈએ. સતત પુરુષાર્થ કરવો જોઈએ, એક ધારો પુરુષાર્થ કરવો જોઈએ, એક નિષ્ઠાથીને એક લયથી પુરુષાર્થ કરવો જોઈએ. દ્રષ્ટાંત લઈએ કે ભાઈ મને શું કોઈ વાત લાગવી પડે છે કે કોઈ કોઈને કોઈ વસ્તુ ખાવા પીવામાં વધારે રુચિ છે, કોઈને કપડાં લત્તામાં વધારે રુચિ છે, કોઈને કાંઈ કોઈને કાંઈ છે ને, જે વાત જેને લાગવું પડતું હોય એ બધી સંસારગત વાલભ છે. એ વાલભ સંસારગતપણાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ સંબંધિત પુરુષાર્થ કરવો જોઈએ. આ જે મારે વૃત્તિ છે, અહીંયા મને જે રૂચે છે, ગમે છે, એ મને સત્સંગનું મહાત્મ્ય નહીં આવવા દે, અમારે મૂકવું જ જોઈએ, અમારે મૂકવું જ જોઈએ. મેં એના માટે જે કાંઈ કરવું પડ્યું મારે કરવું, એનો પુરુષાર્થ મારે કરવો છે. ભલે મને એકવાર આકરું લાગે, ભલે મને એકવાર કઠણ પડે, આકરું લાગે, કરવું એમ ખચિત કરીને કરવું, એટલે કરવું અને ઢીલો પીડાને ના કરવું, અપ્રમત પણ એટલે શિથિલતા ન આવે એવી રીતે કરવું. આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. આ વાતમાં વિવાદ કરવા યોગ્ય નથી, વિસંવાદ એટલે વિવાદ કરવા યોગ્ય નથી, ખોટા તર્ક ઉપજાવવા જેવા નથી, ખોટી આર્ગ્યુમેન્ટને દલીલો જોડવા જેવી નથી એમ કહે છે. આ અનુભવથી ફૂલ એન્ડ ફાઇનલ થયેલી વાત લખી છે એમ કહે છે, માટે તર્ક નહીં ઉઠાવતા. આમ એક બાજુથી જ્ઞાની પુરુષો જિજ્ઞાસાને આવકારે છે, રિસ્પોન્સ આપે છે. બીજી બાજુથી બિનજરૂરી તર્કની ના પાડે છે, બિનજરૂરી દલીલની પણ ના પાડે છે. એટલે પ્રશ્ન કરવામાં પણ એની એક મર્યાદા છે, એની એક રેન્જ છે, એ રેન્જની અંદર ચાલવાનું પ્રશ્ન કરે પણ. જો તર્ક બિનજરૂરી કરે કે ન્યાય વિરુદ્ધ કરે તો એને જ્ઞાનીઓએ કુતર્ક કહ્યા છે. તર્કની બે જાત, તર્ક સામાન્ય છે બંનેમાં, એક સુતર્ક અને એક કુતર્ક. પોતાના પ્રયોજનને અડીને તમને ગમે તેટલા તર્ક કરવાની છૂટ છે, 100 કરવા આવે તો 125 કરજો એમ કે, અને એમાં અમે ઉત્સાહથી તમને સમાધાન કરાવશું, એમાં કંટાળો નહીં આવે, કુતર્ક નહીં જીવે. અને કુતર્ક ક્યારે જીવ કરે છે, એક તો પ્રયોજનનું ભાન ન હોય ત્યારે, અને જ્ઞાનીઓએ એને માનસિક રોગ પણ જોયો છે. કુતર્ક શું કહ્યું છે શાસ્ત્રની અંદર? જ્ઞાનીઓએ કુતર્કને માનસિક રોગ કહ્યો છે. માનસિક રોગ એટલે એક જાતનું જાણ પણ, એ ટાઈપ ઓફ મેડનેસ. કેમ કે તમે અવળા હવળા ખોટા તર્ક કેમ ઉત્પન્ન થાય છે, તારું માઇન્ડ ઠેકાણે નથી. શારીરિક રોગ સારો, માનસિક રોગ ભયંકર. રોગની અંદર પણ આમ વાત છે, અને માનસિક રોગમાં આકુળતા તીવ્ર હોય છે હંમેશા. આપણને એમ લાગે કે આમાં ગાંડો છે એટલો એટલો હાઈલો જાય છે, કાંઈ નથી એને, પણ એને બહુ જ આકુળતા હોય ત્યારે ગાંડ પણ આવ્યું હોય. આકુળતાની કેટલીક ડિગ્રી પાર કર્યા પછી, બિયોન્ડ થઈ ગયા પછી ગાંડ પણ શરૂ થાય છે. એક રિઝલ્ટેડ પોઝિશન છે આકુળતા. એટલે અહીંયા પણ એમ કહેવું છે કે આ વાત વિસંવાદ કરવા જેવી નથી, આમાં તર્ક ન જોઈએ. અને અમે નિષ્કામપણે લખી છે કે નિષ્કામતાનો અર્થ એ છે કેવળ આત્મહિતના હેતુ એ સિવાય બીજો આમાં હેતુ નથી. આત્મહિતના, તમારા આત્મહિતના હેતુ સિવાય આમાં બીજો કોઈ હેતુ નથી, તમારો કે અમારો કોઈ નથી. એનું નામ નિષ્કામ, નિષ્કામતા છે ત્યાં પવિત્રતા છે. કેમ કે સકામતા છે ત્યાં મલિનતા છે, સામે સામે છે. જ્યાં જ્યાં સકામતા છે ત્યાં મલિનતા ઉત્પન્ન થયા વગેરે, નિષ્કામતા છે ત્યાં પવિત્રતા છે. ભલે જ્ઞાની ન હોય તો પણ નિષ્કામપણું હોય તો એ મુમુક્ષુનું નિષ્કામપણું પણ જ્ઞાનીઓએ અનુમોદ્યું છે અને આવકાર્યું છે. આજે માર્ગાનુસારી જીવો છે એને મહાત્માઓ કયા છે, રિસ્પોન્સ એટલા માટે મહાત્માઓ કહેવાય છે. એ નિષ્કામપણે ભક્તિ કરતા હતા, ભલે ને ઈશ્વર ભક્તિ કરતા હતા તો હોય છે, ઈશ્વર કરતા પણ છે ને, પણ એ કોઈ ઈશ્વર ભાઈ માગતા નહોતા. એકવાર સુભાષભાઈ લખે છે કે નરસિંહ મહેતાના જીવનમાં ઘણા પૂરતા પૂર્યા હોય એવું બન્યું છે, તો એ બાબતમાં આપને શું કહેવું છે? તો કે નરસિંહ મહેતાની ઈચ્છાની ઉપરવટ જઈને કર્યું લાગે છે, જેને કર્યું એને, કેમ કે એને માગ્યું નહોતું, એને તો નિષ્કામ ભક્તિ જ હતી. છતાં પણ જો કોઈ પરસો પીરો હોય એના ઈશ્વરે કે ગમે તેને, તો એની ઈચ્છા ઉપર વધીને કર્યું છે, પરાણે કર્યું છે. પણ હવે હું તમને એમ પૂછું છું, તમે આવા પ્રશ્નો હું કરવા પૂછો? તો ભગવાને મીઠો ઠપકો લીધો છે કે તમે આવા પ્રશ્નો શું કે સકામતાને શું કરવા પૂછો છો, કે પરચા પીર્યા એવી વાત તમે શું કરવા વચ્ચે લાવો છો? મુમુક્ષુને એ પ્રકાર આવવો જોઈએ, કેમ કે સકામતા છે ત્યાં મલિનતા છે. સુભાષભાઈ વાત લખી છે, 212 પત્રમાં એમણે લખ્યું છે કે જ્યારે જ્યારે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો યોગ મળ્યો ત્યારે જીવને કોઈ ને કોઈ પ્રકારે સકામતા રહી હોવાથી ઓળખાણ થઈ નથી, કેમ કે દ્રષ્ટિ મલિન રહી હતી. 212 પત્રમાં લખ્યું. અહીંયા એમણે જે નિષ્કામપણે વાત લખી છે એ ખાસ ભાર દઈને વાત લખી છે, આ વાત ઉપર મારું વજન છે. કાંઈ બીજો તર્ક કરતા નહીં કે કાંઈ બીજો વિકલ્પ કરતા નહીં કે આમાં આમ હશે તેમ હશે, કાંઈ નથી. કેવળ આત્મહિત સિવાય અમે આ વાત કરતા નથી. એ નિષ્કામતા છે એ એક ન્યાયે વિતરાગતા છે. નિષ્કામતા છે તે એક ન્યાયે વિતરાગતા છે. એક ન્યાયે કેમ? કે આમ તો નિષ્કામપણે કોઈ બોધ આપે છે જ્ઞાની, ત્યારે એ બોધ આપવાનો વિકલ્પને રાગ તો છે, પછી એને વિતરાગતા કેમ કહેવાય? રાગ એવી ચીજ છે કે રાગ પ્રમાણે રાગ પોસાય નહીં ત્યારે દ્વેષ થાય. રાગ એક એવી ચીજ છે કે જ્યાં રાગ ન પોસાય ત્યાં દ્વેષ થયા વિના, કેમ કે એક સિક્કાની બે બાજુ છે. જ્યારે નિષ્કામતામાં રાગ છે તો પણ વિત દ્વેષ છે, દ્વેષ નથી ઉભો થતો એમાં. ઈચ્છાપણે ન થાય, માનો કે મુમુક્ષુને જ્ઞાની ઉપદેશ કરે છે નિષ્કામ ભાવે, અને મુમુક્ષુ નથી ગ્રહણ કરતો કે નથી સુધરતો, દ્વેષ ન થાય, કરુણા આવે જરૂર, ત્યારે આવો સુયોગ છે, પણ આજે ગ્રહણ કરતો નથી વાત, તો દ્વેષ ન થાય. કેમ કે વિતદ્વેષ સ્થિતિ છે. વિતરાગ એટલે એને વિતરાગ, એક ન્યાય વિતરાગપણ કહેવામાં આવે છે. નિષ્કામતા છે એ બહુ પવિત્ર પર્યાય છે અને એ જ્ઞાનીઓ એ હંમેશા આવકારે છે અને અનુભવે છે જેને હોય. નિષ્કામ ભાવે ભક્તિ કરનાર માર્ગાનુસર થઈને માર્ગને સમીપ થઈ જાય ને પામી જાય છે એવું બને. પત્ર અહીંયા સમાપ્ત થાય છે. આઠેક મિનિટ, સાત આઠ મિનિટ, સાડા આઠ ઉપર ગઈ છે. અહીં સુધી રાખ.